સર, નામનું આ ભાવનામયી કાવ્ય છે અને એ કાવ્યમાં જે કાર્ય ક્યારે થયું નથી એવા અપૂર્વ નિજ પદની ઊંડી ઊંડી ભાવના ભાવવામાં આવી અને ભાવના ભાતા ભાતા ક્યારે એ ગુણસ્થાનની શ્રેણી ચડી જાય અને ગુણસ્થાનાતીત અવસ્થાને પામી જાય એ તડપ એ તાળાવેલી એમાં ક્રમસર બતાવવામાં આવેલ છે અને એ ક્રમમાં આપણે ત્રીજા અને ચોથા નંબરની કાવ્યની ચર્ચા કરી હતી. એમાં કાલે એક વાત આવી હતી જે ચોથા નંબરના કાવ્યથી જોડાયેલી હતી, ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. બહુ જ ઉત્તમ વસ્તુ છે કે મુખ્ય રૂપથી એક સમય એવો હતો, એક સમય નહીં, જો તમે હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવામાં જાઓ તો મોટા ભાગે માનવનો કાળ દેહની ઈચ્છા પૂરી કરવામાં ગયો છે. આ તો હમણાં હમણાં સમૃદ્ધિના શિખરો વધારે દેખાય છે, તો હવે દેહની ઈચ્છા એટલે જે જે કહેવાય ને મૂળભૂત આવશ્યકતા એ તો ગૌણ થઈ ગઈ અને મનની ઈચ્છાઓનો જ્વર આવી ગયો. હવે સમસ્યા શું છે? પેટનો તો તળિયો છે પણ મનનો તળિયો જ નથી. છે ભાઈ કોઈના મનનો તળિયો? હે બોલો. તો જે કદાચ પહેલા જે લોકો દેહની ઈચ્છા માટે કામ કરતા હતા એ તો તૃપ્ત થઈ જાય, પણ હવે જે મનનો તળિયો જ્યાં છે જ નહીં એમાં આખા લોકની સંપત્તિ નાખી દો, આખા લોકની ભોગ સામગ્રી નાખી દો, આખા લોકનું કંઈ પણ નો પરિભ્રમણ કરાવી દો, આ તળિયા વગરનો મન રસાતળમાં લયાઈ જાય છે એના વગેરે તમને છોડતો નહીં. આ વસ્તુ મને વિચાર આવે કે એ મન સાચું કહું તો સમ્યક્તનો સાધન હતો કે નહીં. હે, આજે જ્યારે સમ્યક દર્શનની પાત્રતા બાબતમાં આપણે વિચાર કરીએ ત્યારે શું કહેવામાં આવે કે આ વ્યક્તિ સંગની હોવું જોઈએ, એટલે મનવાળો હોવો જોઈએ. એટલે અમે તો એમ માનીએ જગત ભલે કંઈ પણ માને, પણ વાસ્તવમાં વસ્તુ તો એ છે કે મન મળ્યો છે તો સમ્યક દર્શનના અવલંબન માટે મળ્યો છે એમ માનીને ચાલે. અને એનો આપણે કેવો કરી રહ્યા છીએ? હા, આ મનથી મન મોજી થઈ ગયા. હા, એ વસ્તુ અહીંયા ચોટ કરી હતી કે ભાઈ મુખ્ય રૂપથી તો શું કરવું કે દેહની જેટલી આવશ્યકતા છે. અને એમાં એક બહુ માર્મિક વાત ઉપર મેં ધ્યાન આકર્ષિત કર્યું, તો એને જોડીને પછી આગળ વધીશું આપણે, કે દેહની પણ વ્યવસ્થા કેટલી ઉત્તમ છે. મેં કાલે તમને કીધું તું, દેહની રિપ્લિકા, દેહનો અલ્ટરનેટિવ સિસ્ટમ બનાવવામાં આવે તો આપણે આ દેહ ધારણ કરવાનો મન ના થાય એવું છે. જો કદાચ જે જે સિસ્ટમ એમાં બાય ડિફોલ્ટ છે, શ્વસન તંત્ર, તંત્રિકા તંત્ર, ડાયજેશન સિસ્ટમ, સેન્સિસ સિસ્ટમ, રેસ્પિરેશન સિસ્ટમ, આ બધું તમે જો વિચાર કરો અને એનો એક પણ અલ્ટરનેટિવ તમે લાવવાની કોશિશ કરો તો જીવન નરકની જેમ આપણે લાગે છે. તો દેહ પણ કેવી સરસ છે, પુણ્યના ઉદયથી મોટા ભાગે પોતાનો કામ પોતે જ કરી લે છે. બોલો, आ एक एक शरीर में थोड़क एनाटॉमी ना पॉइंट ऑफ व्यू थी तमे विचार करो, एक एक सेल्स थी ए ए ए तमारो टिश्यू बन्यो, टिश्यू थी पार्ट्स अंग बन्या, अंग थी शरीर बन्यो, ए पोताना सिस्टम थी चाले छे। अने सेल्स मा पण प्रोटोबैक्टेरियस जेटली वस्तु छे एना अंदर मा एक एक परमाणु परमाणु ना इलेक्ट्रॉन प्रोटॉन न्यूट्रॉन एटसेट्रा कई पण वस्तु छे एनी मेळे चाल्या करे छे। आपणो तो वाईफाई नहीं चालतो एमा आपणे टेन्शन मा आवी जईए, आर्टिफिशियल व्यवस्था तो आवी छे आपणी, कुदरत नो वाईफाई सिग्नल ना मळे तो हुं थाय, आपणो कनेक्शन कट थई जाय एम एम थोड़ा टाइम माटे हार्ड के यार बहु आजे थोड़ुक आपणे रेस्ट लई लईए बे पांच मिनिट पछी चालीशुं हे, जो हार्ड पांच मिनिट नो रेस्ट लई ले तो परमानेंट रेस्ट इन पीस। हा एटले हुं आ वात एटला माटे कही रह्यो छुं कि जेम सहजताथी साथे घणुं सारो मेळवी मळी जाय पण मोहने लीधे एमां तृप्तता अनुभवाती नथी, खबर पड़ी कि नहीं पड़ी, केम कि अतृप्त करे एनो नाम ज मोह होय छे, तृप्त करनारो तो ज्ञान होय छे, समझ्या? आ आ मोह थी तृप्तता नी इच्छा एटले घी नाखी ने आग ने शांत करवानी वात जेवी छे। ख्याल में आवे ना भाई? एटला माटे गंभीरता साथे विचारो कि अमने घणु बधु मळ्यो छे, आ वात अंदर मा हृदय थी फील करजो, सांभळेली तो आपणे छे ज पण अटके छे क्यां, आवु रियलाइज नथी थतो, जे नकामी वस्तु आपणी पासे नथी एनी तरत ज कद्र थई जाय, नकामी कहूं छू, नकामी कहूं छू केम के आपणो जीवन चाले छे ने एना वगर, ए सिद्ध करे छे कि वस्तु नकामी छे। समझा कि नहीं समझा भाई? बोलो बात लॉजिकल छे कि नहीं? कोई नो मकान जोयो, कोई नी गाड़ी जोई, कोई नो वैभव जोयो, कोई नी प्रसिद्धि जोई, आपणे अंदर मां आ जोईए आ जोईए, हवे आ वस्तु कामनी कि नकामी? बोलो न्याय शुं कहे? जो कामनी होत तो तमे एना वगर जीवो छो केवी रीते? तमारो जीवन ए सिद्ध करे छे कि वस्तु नकामी छे। बोलो भाई? तो जे सहज उपलब्ध वस्तु नी आपणे कदर होती नथी, अने जे नकामी वस्तु छे जेना होवा थी अने नहीं होवा थी एंड ऑफ द डे काई फरक पड़तो नथी, ए वस्तु नी आपणे अनंत महिमा आवे छे। अने एटला माटे देहना स्वाभाविक आचार्य श्रीमद कृपालुदेव समझावी दे आपणे कि भाई बधुं ठीक छे, मुख्य रूप थी एक ज काम छे कि देह ना लक्ष्य राखी ने काम करजे, थोड़ू घणु जे होय संसार मा संयोग ना राखी ने नहीं, देह माटे जेटलू आवश्यक छे एना माटे पण एक सूत्र आप्यो, कयो? मिनिमम फॉर, याद छे ने? लगाड़वानुं पण कीधुं तुं, लाग्यो के नहीं? ए हा तो पाड़ो, अपन जी मंदिर मा खोटू थोड़ी कहवाय। મેં કીધું તું વિચારો, આ ખરેખર પ્રેક્ટિકલ છે, આપણો અત્યારે એવો સમય નથી, નહીં તો ઓનલી આ કોન્સેપ્ટ ઉપર આપણે એક કલાક ચર્ચા કરી શકાય, ક્યાં ક્યાં તમે એને અપ્લાય કરી શકો, ફરી તમને વિચારવા માટે આપું છું। એક જ સિદ્ધાંત અપનાવવાનું છે ડબલ એમનું, કયો? મિનિમમ ફોર મેન્ડેટ, જે આવશ્યક છે એ આવશ્યક કાર્યોને ન્યૂનતમ ઇન્વોલ્વમેન્ટ સાથે કેવી રીતે પતાવાય એ આપણે સમજ, અને તમને બધાને કહેવાની જરૂર પડે, હા અમારા અમદાવાદમાં હોય ને આમ સડક ઉપર કોન્સ્ટેબલ રોકી દે, પછી કે લાવ ₹1000 તો સૌથી પહેલા શું કહે? અમદાવાદી ખરો, અમદાવાદી ખરો, અમદાવાદી સમજી લો ને સાહેબ। એટલે આપણે તો આટલું બધું મિનિમમ કરીએ છીએ, હે વિચાર કરો જરા ભાઈ, જગતના કાર્યોમાં પણ આવી રીતે વિચાર કરો, जे ओछो इन्वॉल्वमेंट मां पत्तो होय एने एक शब्द मां कहूं तो जरा मरण नो प्रश्न बनावता नहीं। आपने दरेक वस्तु ने केवो क्वेश्चन बनावी दईए जेम के आ डूम्स डे नो प्रश्न छे आपणा माटे, आ नहीं थयो तो प्रलय आई जवानी छे। हे समझा कि नहीं समझा? એટલે આવી ગયો ને ખ્યાલમાં, ઘણી બધી વાતો છે। એવી રીતે આત્મામાં સ્થિરતા થતી જશે તો કોઈ પણ રીતના ઉપસર્ગ અને પરિચય આવે તો પણ આપણું કઈ બગાડ થશે નહીં। આવી ઘણી વાતો આમાં હજી ઓર આવી શકે છે, પણ આપણે થોડુંક આગળ જઈએ પાંચમા નંબરના પદ ઉપર। હા હા, એ પણ એના જ અનુસંધાનમાં છે, સમજો। સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તના સ્વરૂપ લાગશે જીન આજ્ઞા આધીન જો તે બટતી જાતી સ્થિતિમાં અંતે જાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે। સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તના, જો યોગ છે ને મન વચન કાય, આના પ્રવર્તનના ત્રણ કોન્સેપ્ટ થઈ શકે છે। મુનિરાજો છે એ પાંચ યોગનો પ્રવર્તન માત્ર ને માત્ર સંયમના લક્ષ્યથી કરે છે। એટલે મુનિરાજ વિહાર પણ કરે ને તો વિહાર પણ સંયમ માટે હોય છે। બોલે કેમ, ચાલવામાં તો હિંસા થાય? બોલે ખબર છે, થઈ શકે છે, પણ જો એક જગ્યા વધારે રહ્યા તો ભાવ હિંસા વધારે થાય। અને જો સાધુ આપણી જેમ આટા મારવા માટે ક્યારે ચાલતા નથી, બરાબર, આટા મારવા માટે નથી ચાલતા, મુનિરાજ નો ગમન પણ હશે ને? હા હા, શરીરની ક્રિયા શા માટે હશે? કે ભાઈ કોઈ તીર્થની દર્શન કરવા માટે, જ્ઞાન લેવા માટે, ગુરુને મળવા માટે, કારાગાદિ ઘટાડવા માટે। આપણી જેમ ચલો ચલો ઘરે આવ્યા, બોલે ચલો બહાર ચલો, કઈ પણ ચલો, કેમ ઘરે કંટાળો આવે। મને આશ્ચર્ય થાય, કરોડો નો ઘર બનાવીએ પછી ઘરમાં કંટાળો આવે, આ કંટાળા વાળી ચીજ બનાવી કોને? મુનિ નો ચક્કર ખ્યાલમાં આવે છે? હા, જ્યાં જયારે ઘર બનાવીએ, હા શાંતિથી ઘરમાં રહી શકીએ ને એના માટે ઘર બનાવ્યો, હવે એમાં જયારે વધારે શાંતિ મળે ને તો શું થાય, ત્યારે કંટાળો આવે। એટલે શાંતિ માટે બનાવ્યો કે કંટાળા માટે બનાવ્યો? હા બોલો, વિચાર કરો। ઘણી વખત તો આમ આપણે ઓફિસ થી થાકેલા આવીએ ને બેનો, ક્યાંય પણ ચલો, શું છે ક્યાંય પણ, એટલે ક્યાંય પણ નો મતલબ શું? બસ થોડુંક થોડુંક ફ્રી ફ્રી ફ્રી, આ છે આપણો મગજ, સમજા કે નહીં સમજા? તો આપણા એ યોગની પ્રવૃત્તિ કેવી થઈ રહી છે? અનર્થકારી। મુનિરાજોની કેવી હોય? સંયમના। જ્ઞાનીની કેવી હોય? મોટા ભાગે આવશ્યકતા અનુસારી, દર વખતે સંયમ અનુસારી ના હોય પણ આવશ્યકતા અનુસારી હોય, બરાબર, એ પણ ચાલે, પણ અનર્થ દંડકારી પ્રવૃત્તિ હોય એ ના ચાલે, સમજ્યા કે નહીં સમજ્યા? એટલે જેમ કે આપણે નીચલી દશામાં કાપ મૂકવાની વાત વિચાર કરીએ તો સંયમ માંથી કરીએ તો બહુ સારું જ છે, આવશ્યક નો કઈ છૂટકો નથી, તો હવે ક્યાં આપણે કાપ મૂકી શકીએ કે જે અનર્થ દંડની પ્રવૃત્તિ છે? બોલે શું કરે, કાં ગયે થે? બોલે કઈ નહીં। બોલે ક્યાં લાયે? બોલે કુછ નહીં। તો આવી જે આપણા અંદરમાં બે મતલબ ક્રિયા, બે મતલબ બોલવાનું, બે મતલબ ના દૂર ધ્યાન ના વિકલ્પો, अच्छा आपने पण बीक लागे छे आपना थी घणी वक्त बधा लोको आम बहु एकला एकला रहिए ना तो विचारे चढ़ी जाइए अहीं तो के कर विचार तो पाम अने आपनो विचार एवो होय कि विचार आवी गयो तो समझो काम था काम तमाम थई गयो काम पाम नहीं अपने अपनी जात ने हम बीक लागे छे कि एकांत में आत्म कल्याणकारी विकार तो आवता नथी विचार आवता नथी अने जे विचार आवे छे ए मनोविकारो ने वधारनारा होय छे तो त्यां श्रीमत फरमावे छे कर विचार तो पाम अने आपने विचारे चढ़िया तो थई गयो काम तमाम इले आवी दीनता केम आवी प्रश्न ए छे समझ्या इले आ निधि नो उपयोग बराबर थई रह्यो नथी हवे एक वस्तु में बतावी क्या की काया मा बराबर संयम ना हेतु थी काया नो प्रवर्तन संयम ना हेतु थी वचन नो प्रवर्तन बोलो भाषा समिति आ मुनिराज नी चर्चा चाले छे ना केव सुंदर छेड़ाला मा लख्यु छे भ्रम रोग हर जिनके वचन मुख चंद्र ते अमृत जाए बोलो अने आपनी भाषा मा पण घणो बधु पेलो होय छे भाई पंडित जी ने एक बहुत सुंदर वचन आवे छे संबंधों नी मधुरता माटे संबोधन मा मधुरता राखो अपना कदाच तमारो बे दिवस थी ध्यान गयो अक्षय भाई गुरुदेव प्रवचन मा देवानु प्रिय कहे छे एनु मतलब शू छे नहीं देवानु प्रिय विशेषण छे आ तमे शास्त्र जूना वाचो ना त्यारे ए देवानु प्रिय विशेषण छे जेम के आपणे भगवान कही एम तो तमे तो देवताओं ना पण प्रिय छो एटला माटे देवानाम प्रिय शब्द आवे छे संस्कृत मा એટલે એ બધાને બોલો દેવાનું પ્રિય એમ કહેતા હતા દેવાનામ પ્રિય બહુ પ્રાચીન શબ્દ છે આગમ ગ્રંથોમાં પણ મળે બૌદ્ધ ગ્રંથોમાં પણ મળે બધી જગ્યાએ દેવાનામ પ્રિય શબ્દ આવે તો કેવું મધુર ભાષા બોલતા હતા અરે રે ભગવાન પ્રભુ જ્ઞાયક આવી જેને સાંભળતા જ તમારા અંદરમાં શું છે કશાયોનો રસ ઓછો થઈ જાય હું લિટરલી કેવો ઇફેક્ટ થાય છે કે હું એક વાર સ્કૂટર લઈને જતો હતો હું રાઈટ સાઈડ હતો અને રાઈટ સાઈડ આવતા એકદમ સામેથી રોંગ સાઈડમાં પેલો કોઈ વ્યક્તિ આવી ગયો અને લગભગ અથડાવી જ ગયો હતો અને એઝ યુઝ્યુઅલ રિએક્શન રૂપે મને ગુસ્સો આવવાનો હતો ત્યારે અરે પ્રભુ એ શબ્દ એના મુંહથી નીકળ્યો અરે પ્રભુ એમ પ્રભુ શબ્દ સાંભળ્યો ના તો આમ જે ક્રોધ હતો એ વયો ગયો આ તો પ્રભુ જોનારો છે એક શબ્દનો પ્રભાવ તમે ત્યાં ફીલ કરી શકો છો એમ સંબંધોમાં જે યોગ છે ને યોગ આપણો વચન યોગ છે તો વચન યોગ સામ યોગમાં કારણ બને સમજ્યા અને ખાસ કર એ વસ્તુને બહુ જ વિચાર કરવા જેવું છે કે વચનનો શું છે આફ્ટર ઇફેક્ટ બહુ હોય છે એટલે ગંભીરતા સાથે એ વચન આદિનો પ્રયોગ કરવું જોઈએ ગુરુદેવ છેડાલાકારનું કેટલું માન કરતા હતા કે ટૂંકમાં ઘણું બધું કહી દે ટૂંકમાં ઘણું બધું કહી દે એમ ગાગરમાં સારા એમ પછી મનનો પણ વિચાર કરવાનો મનને બહુ જ પવિત્ર વસ્તુ મનને મંથન માટે લગાડો શું છે મનને મથો મન મન આપણા માટે ઉત્તમ વસ્તુ છે એ શાસ્ત્રોનો અર્થ કાઢવાની ચાવી છે એને એવી રીતે વિચાર કરો તો એ ત્રણેય બહુ મહત્વપૂર્ણ આપણી પાસે ટૂલ છે એ ત્રણેય ટૂલનો બરાબર ધ્યાન રાખવાનું છે બરાબર અને એ ત્રણ ટૂલ બરાબર કામ લાગે એના માટે ચોથો ટૂલનો પણ આપણે ઉપયોગ બરાબર કરવાનો છે કયો છે ચોથો ટૂલ જે અત્યારે તમે સાયલેન્ટ કરીને મૂક્યો છે શું સાયલેન્ટ કર્યો છે અત્યારે આ ત્રણેય ટૂલમાં ચાવી ભરનારો કોણ થઈ ગયો છે ચોથો ટૂલ સમજ્યા કે નહીં સમજ્યા तो एने पण थोड़ुक व्यवस्थित रडार मा एने राखो तो ए अपनी योग्यता त्रणनी एक धारा मा चालशे। नहीं तो पहला तो दिग्व्रत देशव्रत थई जतो हतो, हवे दिग्व्रत देशव्रत अनर्थ दंड व्रत ए बहु झगड़ा थई गया, केम की बधा व्रतो नो एक महाव्रत जे आवी गयो ना कर पुत्र कहो छे कर पुत्र हाथ नो पुत्र आ कर पुत्र छे ना बधा ऊपर पाछड़ पड़ी जाए, एटले ध्यान राखजो। हाँ भाई आगळ हवे एक वस्तु थई संयम ना हेतु थी योग प्रवर्तना। हवे हवे जे बे शब्द छे ना बहुज मार्मिक छे, एने ऊपर ध्यान आपजो। स्वरूप लक्ष्य जिन आज्ञा आधीन जो हवे मुनि दशा नो गंभीरता पूर्वक विचार करो। स्वरूप नो लक्ष्य होय एक पण प्रवृत्ति स्वरूप ना लक्ष्य वगर होती नथी एम, पण एनी साथे शू छे एक बात आवी जिन आज्ञा अधीन। आ मने बहुज गमे, घणी वक्त मने शू थाय छे भाई अत्यारे आपणे एम लागे कि अधीनता आपणे बहु नळे छे। केम नळे छे? केम कि अमारा अंदर मां आपणा अंदर मां इच्छाओ नो वेग प्रबल छे, एटले क्यारे पण परमात्मानी वाणीना अधीन थवामां संकोच करता नहीं, क्योंकि पंच परमेश्वरी नो बतावेल मार्गनी स्वाधीनता थी अधीनता एज साची स्वाधीनता छे। नहीं खबर पड़ी? ये स्वाधीन थईने परमात्मानी वाणीनी शरण लो। घणी वक्त एम आपणे कि आपणे तो सोम सोम वाला छीए, दासोम वाला तो आपणे छीए ज नहीं ना, एवो नथी भाई। जयरे स्वरूप नो लक्ष्य राखीए त्यारे सोहम जो चार शब्दों छे एने तमे एने एक कदा सांभळ्यो छे पण विचार करजो। उदासीनो हम कयो शब्द आव्यो? उदासीनो उदासो हम ऐसा हम। तो एमा पहला नंबर आप जगत के तो खोटू छे पण श्रीमद अहीं फरमावे छे कि जगत थी उदासीन थवानु। पछी बीजा नंबर नो शब्द आवे ऊ काढ़ी नाखो तो शू रहेशे? दासोहम। शू कीधुं? दासोहम। पहला उदासोहम पछी ऊ काढ़ी दीधु तो शू रह्यो? दासोहम। पछी दा काढ़ी दीधु तो शू रह्यो? सोहम। अने पछी सो पण काढ़ी दीधु तो शू रह्यो? अहम। फरीथी ख्याल में आवे छे कि नहीं? क्रम क्रम समझो। उदासोहम सौथी पहला जे बे छे ना उदासो, तो उदासोहम और दासोहम ए छे बाहर नी प्रवृत्ति माटे। एटले जगत मा जो प्रवर्तन करवानू होय तो जे के सर्व भाव थी औदासीन वृत्ति करी। એટલે કોઈ જયારે ઉદાસ ભાવ આવશે તો જગતનો કોઈ પણ પદાર્થ અમને આકર્ષિત કરશે નહીં, તો પહેલા નંબરનો કામ થઈ જશે ઉદાસ। પછી પ્રવૃત્તિ કઈ કરવાની? તો દાસો અહમ, બહારની પ્રવૃત્તિની વાત કરી તો કે ભાઈ આજીવિકા તો કરવાની, પણ આજીવિકા કરનારો જે દાસ હોય એ પોતાની ઈચ્છાથી કરે કે એના સ્વામીની ઈચ્છાથી કરે? બોલો, તમે તમારા ડ્રાઈવર ને કહો કે આ ગાડી કાઢો ને અહીંયા જાઓ, અને પેલો અહીંયા રહેવા દો હું જ્યાં લઈ જાઉં ત્યાં ચાલો, તો તમે શું કહેશો? તું ચાલ હે, તમારા ઘરે કામવાળી ભાઈ આવે જો આ વહેલો ઝડપથી આવજે આ કામ પતાવી જાય, એ બધું કરીશ, પેલા પાણી લાવો ને। બોલો, તો જે બહાર કેવું ચાલે, ક્યાં સુધી ચાલશે આ? એટલે જગતની પ્રવૃત્તિમાં પરમાત્માની આજ્ઞા ગુરુની આજ્ઞા માથે રાખવાની, અમે કોઈના આધારથી ચાલીશું નહીં, અમે દાસ છીએ। બોલે સમકીતિ શું માને છે આપણે? બોલે સાંભળો, સમકીતિ જ્યારે અંદરમાં જાય ત્યારે સોહમ અને અહમ ગણે, અને બહારમાં આવે ને ત્યારે દાસોહમ ગણે। બનારસી દાસજી લખ્યું છે, યાદ છે પદ? स्वार्थ के साचे परमारथ के साचे चित्त साचे साचे बेन कहे साचे जैन मती है। काहू के विरोधी नाही परे आए बुद्धि नाही आत्म गवेसी है गृहस्थ है न जति है। हवे सांभो सिद्धि रिद्धि वृद्धि दिशे घट में प्रगट सदा अंतर की लक्षी सो अजात यक्ष पति है। हवे पंक्ति आवे छे दास भगवंत के उदास रहे जगत सो सुखी या सदैव ऐसे जीव समकीति है। એટલે અમુક વસ્તુ આપણા મગજમાં ક્લિયર કરવાનું કે એવો નથી કે અમે સોહમની ચર્ચા કરનારા છીએ તો દાસોહમ નથી। જગતની પ્રવૃત્તિમાં આવે ત્યારે બે લક્ષણ છે આપણા, કયા? ઉદાસો અહમ અને દાસો અહમ। ઉદાસો અહમ થી બહારની વસ્તુ અટકાઈ જાય અને દાસો અહમમાં પરમાત્માની આજ્ઞા સામે રાખીને આવશ્યક પ્રવૃત્તિમાં પણ હિત હિતનો વિવેક થાય। दासो भाई आ कोई के सरल भाषा में कही है कि भाई कोई तमने एम बतावे कि ना आ स्कीम छे आमा घणु प्रॉफिट छे बहु घणु प्रॉफिट छे मार्केट एम कहे छे बराबर। हवे त्यां परमात्मा ने पूछो कि भाई आवी जग्या कराए तो जेमा बहु हिंसा थती होय जेमा बहु आरंभ करतो होय तो आमा ना कराए। तो जो दासो हम नहीं थया ना तो इच्छा ना दास थई जसो અને ઈચ્છાના દાસ થશો તો કઈ પણ કરી લેશે। પછી આવો પ્રશ્ન કરે ના 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 એવું ના ચાલે ભાઈ, ઘરમાં ઘરની રીતે રહેવાનું, વ્યાપાર વ્યાપારની રીતે કરવાનું, હા ધર્મમાં ધર્મની રીતે કરવાનું, અમે તો બહુ પ્રેક્ટિકલ છીએ। આજકાલના લોકોનો એક ટિપિકલ શબ્દ કયો? પ્રેક્ટિકલ। આ કયો જાતનો પ્રેક્ટિકલ છે? સાયન્સ ભણો છો ને હોમ સાયન્સ નો પ્રેક્ટિકલ કરો છો? અમે પણ હોમ સાયન્સ ભણી, અગર જો સાયન્સ ભણી હોય તો સાયન્સ ની પ્રેક્ટિકલ ની લેબ કેવી હોય? એમાં ગુલાબજાંબુ બને સાયન્સ ની લેબમાં કે H2SO4 બનશે? શું બનશે બોલો? તો આ છે તમારી થિયરી ની લેબ અને જીવન છે પ્રેક્ટિકલ લેબ। જે અહીંયા શીખો છો એને જ ત્યાં પ્રેક્ટિકલ કરવાનું છે। પ્રેક્ટિકલ ના નામ થી મન ફાવે એમ કરવાની આજ્ઞા પરમાત્માએ આપણે આપેલ નથી। અને ક્યારે જો ઈચ્છાનો વેગ વધે અને આજ્ઞાનો વેગ ઘટે તો એક વાર ટ્રેક કરી લેજો, ઈચ્છા ક્યાંથી આવી ને આજ્ઞા ક્યાંથી આવી। આપણે જેમ દિલ્હીમાં ભડાકો થયો ને તો પછી સીબીઆઈ વાળા શું કરે? ટ્રેક કરે, આ ક્યાંથી કાર આવી, કરે ને, બોલે આ આમ દિલ્હીમાં થયો હતો ને, બોલે આ પેલા સહારનપુર પહોંચી ગયા, સહારનપુર થી પેલો ફરીદાબાદ કાશ્મીર પહોંચે ને કાશ્મીર થી પાકિસ્તાન પહોંચે, બધું આમ ટ્રેક કરે ને। તો આપણી પાસે બે વસ્તુ છે ગંભીરતા સાથે, બંનેની ટ્રેક કરજો। એક છે ઈચ્છા અને એક છે આજ્ઞા। બોલો કઈ કઈ બી વસ્તુ છે? એક છે ઈચ્છા અને એક છે આજ્ઞા। બોલો ફરીથી કઈ કઈ વસ્તુ છે? ઈચ્છા અને આજ્ઞા। ચલો ટ્રેક કરો એને। આજ્ઞા ક્યાંથી આવી? પેલા સારી વસ્તુને ટ્રેક કરી લઈએ। સર્વજ્ઞની વાત ગણધર ભગવાન પાસેથી, મુનિ ભગવંતો પાસેથી, જ્ઞાનીઓથી પ્રામાણિત થઈને આપણી પાસે આવી। અને આ ઈચ્છા ક્યાંથી આવી એને ટ્રેક કરવા જાઓ તો હિતુભાઈ ક્યાંથી આવી ઈચ્છા? આત્માથી તો ઉત્પન્ન થતી નથી। આત્મા જ્યારે સ્વરૂપની અજ્ઞાનતામાં વિચરે છે એટલે મૂળ અંધકારમાં, ત્યારે કર્મનો ઉદય નિમિત્ત બને। હવે કર્મનો ઉદય ક્યાંથી આવ્યો? એ પૂર્વની અજ્ઞાનતાને લીધે આવ્યો। પછી એ પૂર્વની અજ્ઞાનતા ક્યાંથી થઈ? બોલે એના પહેલાના કર્મનો ઉદયથી। તો એને ટ્રેક કરવા જાઓ, ટ્રેક કરવા જાઓ તો માત્ર કશાય વિષય અને પાપ એ જ દેખાય। હવે તમે ટ્રેક કરી લીધું ના, એક આવી છે પરમાત્મા પાસેથી અને એક આવી છે અનાદિની ભૂલનો કસ, કેમ કે એક ભૂલથી જે કર્મ બંધાયા એના ઉદયમાં બીજી ભૂલ કરી તો બીજી ભૂલમાં જૂનો રસ પણ છે અને પછી બંનેનો ભેળસેળ થઈને ઉદયમાં આવ્યો ત્યારે ત્રીજી ભૂલ કરી, પછી ત્રીજી જયારે ભેળસેળ થઈને ચોથી ઉદયમાં, એટલે જે આપણી આજની ઈચ્છા છે ને એમાં અનંત કાલની વાસનાની સળન છે. બોલો, બાસી ખાઓ છો? હા તો પાડો, કેમ પાડીએ પંડિતજી? નથી ખાતા, બાસી નથી ખાતા, પણ સૌથી મોટો બાસો એ આપણા અંદરમાં રંધાઈ રહ્યો. હવે જ્ઞાની તમે એમ કહો કે ઈચ્છા છોડવો, એક વાર એને જો તો આવી ક્યાંથી છે? જો જો વેલિડ હોત, જેમ કે કોઈ પાકિસ્તાની ને બોલે સાહેબ સારો પણ થઈ શકે, ઠીક છે, જો સારી ઈચ્છા હોય તો લીગલ તરીકાથી આવે ને. કોઈ રાતના અંધારામાં આવે ફેન્સિંગ પાર કરીને તો તમારા ગામમાં ભડાકા જ કરવા આવશે, સત્સંગ કરવા નહીં આવે. એમ અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલી, અજ્ઞાનતાથી બધેલી અને અજ્ઞાનતા બાજુ લઈ જનારી ઈચ્છા એ આત્માના કલ્યાણ માટે થઈ શકતી નથી. અને અત્યારે આપણી મોહની દશા છે માટે આપણે સ્વરૂપ ખ્યાલમાં આવતો નથી. તો આજે પવિત્રતા પૂર્વક નિર્ણય કરજો કે એક બાજુ છે આજ્ઞા અને એક બાજુ છે ઈચ્છા. જો બે શાસન, અને આમ જોવા જઈએ ને બહુ માર્મિક બાદ ધીમે ધીમે વિચાર કરજો પ્રભુ, શાસન હોય ને શાસન, ભગવાનનો શું ચાલે છે? શાસન, આપણે જૈન શાસન. શાસન એટલે શું હોય? આજ્ઞા. બહાર પણ શાસન હોય, બોલે બહારનો શાસન કાનૂનથી ચાલે, બરાબર, અને પરમાત્માનું શાસન ઉપદેશથી ચાલે, સમજ્યા? અને જ્ઞાની માટે પરમાત્માનું શાસન નો ઉપદેશ એ જ આજ્ઞા છે. અમે ભગવાન મહાવીરના શાસનમાં, ગુરુદેવના આધ્યાત્મના શાસનમાં જીવી રહ્યા છીએ. ક્યારે? ગુરુની વાતને ધારે ત્યારે, ભગવાનની વાતને ધારે ત્યારે. ઈચ્છા સૌથી મોટો શત્રુ છે અહીંયા. ખરેખર તમે ગંભીરતાપૂર્વક વિચાર કરજો, આ વર્તમાનની ઈચ્છા અને આજ્ઞા જ્યારે સામે સામે આવે તો ઈચ્છા ઉપર પથરો બાંધીને એને સ્વયંભૂ રમણ સમુદ્રમાં ડોબી દેજો. ખરેખર કહું છું, થોડાક નિર્દય બનો. વાસ્તવમાં કદાચ તમને થોડી આકરી વાત લાગશે, પણ હું બહુ જ કોન્ફિડન્સ સાથે કહી રહ્યા છું, બહાર પ્રત્યે કોમલ અને પોતાના વિકાર પ્રત્યે કઠોર બનો. સમજ્યા? શું કીધું? બહાર પ્રત્યે કોમલ અને અંદરમાં જયારે થોડી પણ આમ ઢીલાસ મનમાં થાય ને ત્યારે કહેતા રહેવાનું, ભાઈ જો ઢીલા નહીં પડવાનું, આ તો મન છે. અને આમે આપણે કેવા છીએ? મરીજ છીએ ને, મરીજ, મોહના મરીજ છીએ. હવે બોલો, મરીજની મરજી ચાલે કે ડોક્ટરની મરજી ચાલે? હે, બોલો, કોની મરજી ચાલે? મરીજની મરજી ચાલે? સુગરનો પેશન્ટ કે ના, ડોક્ટર સાહેબ મને તો આમ ગળ્યા વગર ચાલે જ નહીં. બોલે, ગળ્યા ને અડતો નહીં, ગળ્યા ને અડ્યો ને તો ગયો. ના ના, બહુ જ ઈચ્છા થાય તોય. મરીજની મરજી, ડાયાલિસિસનો પેશન્ટ હોય, કેવી પાણીની તડફ લાગે એને, એ બહુ નહીં પીવાનું. મરીજની મરજી નથી ચાલતી. આ સમજો, આપણે મરીજ છીએ એટલે આજ્ઞા આપણા માટે ઔષધ છે. અને જે આજ્ઞા, આ સમજો, મુનિરાજ દીક્ષા લે. દીક્ષાનો મતલબ શું? દીક્ષાનો મતલબ એ જ છે કે હે પરમાત્મા, તમારા શાસનને હું સ્વીકાર કરું છું, હવે મારો આહાર વિહાર વિચાર, શું કહું છું બોલો, આહાર વિહાર વિચાર વ્યવહાર બધું તમારા આજ્ઞા મુજબ થશે. અરે ભાઈ, વિચાર પણ સાચું કહું, મારે 22 પ્રકારના પરિચયમાં એક પરિચય છે અદર્શન પરિચય. સાંભળ્યું છે નામ? અદર્શન પરિચય, છોત્તે પાસા સીતો, બહુ જ અજબ ગજબનો પરિચય છે. છુત પિપાસા આદિના નામ સાંભળ્યા છે. કોને? આદર્શન નું નામ સાંભળ્યું? સાંભળો, એનું બહુ જ માર્મિક કામ છે. આદર્શન પરિચયનો મતલબ છે પરમાત્માની આજ્ઞા બહાર જઈને વિચારવું પણ નહીં, એનું નામ કીધું આદર્શન પરિચય. આપણે જઈ રહ્યા છીએ અને ત્યાં સર્વાસિદ્ધિકાર રાજવાર્તિકાર એક્ઝામ્પલ આપે કે ભાઈ આટલું બધું તપ કરું છું, ખબર નથી મોક્ષ મળશે કે નહીં મળે. બોલે એ આદર્શન પરિચય જયકર, આવા વિચારને સ્થાન નહીં આપ. સ્વાધ્યાય કરે છે, ખબર નથી હવે સમ્યક થશે કે નહીં થાય. અરે થશે જ, આદર્શન પરિચય ને આપણે કરવાનું છે. આવા અનમાન મનમાં વિચાર નહીં રાખવાનું. ના ના, થોડુંક તો કરીએ તો સારું થશે ને બહારમાં થોડુંક. અરે નહીં, આ બધું વ્યર્થની વાતો છે, પરમાત્માની આજ્ઞાથી બહાર છે, એનો વિચાર પણ નહીં કરવાનું. એ કહે છે આદર્શન પરિચય. એમાં આજનો સમય કેવો છે ભાઈ? આપણી પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઘણા છે પણ પ્યોરિટી ઓફ ઇન્ફોર્મેશન કઈ નથી. એટલા માટે બહુ જ આવશ્યકતા છે કે મનમાં પણ એવા વચનોને સ્થાન આપો કે જે પરમાત્માની આજ્ઞાના અધીન છે, અનુસારી છે. આપસમાં વાતો કરો ને, ગોસિપ કરતા કરતા પણ એટલા દૂર નહીં જવાનું કે ત્યાં આજ્ઞા ના દેખાય. હે, આમ વાતો કરતા કરતા લોકો કે એક વાર હું આમ પ્રવચન આમ ક્લાસ ચાલતી હતી, બધી આમ પરિગ્રહ આદિ ની બધી ની વાત કરી, હિતુભાઈ એના ઘરે જમવા પહોંચે, બોલે પંડિતજી તમારી બધી વાત સાચી. મને ઠીક છે, સારું છે, પણ સાચું કહું ને? પછી શું કહે? તમારી બધી વાત સાચી પણ સાચું કહું ને, પૈસા વગર ચાલતું નથી. બે સાચું કેવી રીતે થાય? હે, કોઈ તમને કહે કે ભાઈ મંદિર જવું છે, એ સારો કરે, આમ જાઓ પછી આમ આમ જતા રહેજો. એટલે એનો મતલબ શું? આમ જવાનું કે આમ જવાનું? મને એક વાર એવો માણસ મળ્યો હતો, એટલા માટે યાદ છે. મને પેલી જગ્યાએ જવું છે, ક્યાં જવું? બોલે આમ જજો પછી આમ આમ જતા રહેજો. મને આમ આમ એટલે શું? આ બાજુ કે આ બાજુ? બે સાચા કેવી રીતે હોય? બે સાચા કેવી રીતે હોય? કાં તો ભગવાનની વાણી સાચી હોય કે ભાઈ એ બધું બંધનો કારણ છે, દુઃખનું માર્ગ છે, કાં પછી તમારી વાત સાચી કહેવાય કે એના વગર ચાલતું નથી. બે સાચા કેવી રીતે? પણ આને એને સ્થાન નહીં આપતો. આપણે બંને આમ ડબલ ઢોળકી ઘણી વખત થઈ જઈએ, આ સાચું, પછી આમ પણ આમ, બહાર જઈએ તો આમ. આપણી ગજબ ત્રિવેણી ચાલે છે. અહીંયા સાંભળી તો આ જ સત્ય છે, ગેટ સુધી પહોંચતા આ પણ સત્ય છે. આટલામાં અને બહાર ગયા તો પેલો સત્ય છે. પછી આ સત્ય માટે કાલે પાછું મંદિરમાં આવીશું, આવી આપણી ત્રિવેણી ચાલે. સમજ્યા? એટલે જીન આજ્ઞાના રહેવું, મન વચન કાયને આવી રીતે બરાબર. એમ નહીં સમજવાનું કે છૂટો છું, મારી ક્રિયા પરમાત્માની આજ્ઞાના અધીન છે, મારા વચન પણ પરમાત્માની વાણીના અધીન છે. અરે ઈવન દેન, ઓહો, અઘરી લાગશે વાત, પણ બહુ જ વિશ્વાસ સાથે કહું છું, મારા વિચાર પણ પરમાત્માના શાસનના અનુસાર થવા જોઈએ. કેમ કે જો તમે એને કાઉન્ટર કરવા જશો તો એ વસ્તુ પુષ્ટ થશે. એના કરતા આની પુષ્ટિ માટે વિચાર કરો કે ભગવાને આમ આન્સર શીટ આવે ને, તો આન્સર શીટની પુષ્ટિ માટે તમે પ્રયાસ કરો, ના કે પોતાની ધારણા માટે. જીવન બહુ ટૂંકો છે ભાઈ, તમે હજાર રિસર્ચ કરીને પણ એ સત્યમાં પછી રિસર્ચમાં પડ્યા રહેશો. એના લીધે જે ભગવાને કીધું છે આને સ્વીકાર કરો અને સ્વાનુભવથી એને પ્રમાણ કરવાનો લક્ષ્ય રાખો. બોલે નહીં સાહેબ, આ તો મુનિની વાત થઈ ગઈ ને, અમારા માટે તો જો જૈન શાસનની મોટામાં મોટી ખૂબી કઈ છે કે જે માર્ગ મુનિ માટે છે એ જ માર્ગ શ્રાવક માટે છે. બસ અંતર કેટલો કે મુનિ પોતાના પુરુષાર્થ અનુસાર ઉગ્રતા સાથે એ કરે, અને આપણે થોડાક નબળા છીએ એટલે આપણે ઓછું ઓછું કરીએ. બરાબર? સમજા કે નહીં સમજા? આમ સમજવાનો કે ગરીબમાં ગરીબ માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય, બંને ખાવે છે રોટલી. એવો નથી કે ગરીબ ઘાસ ખાવા લાગે અને પેલો કઈ ખાવા લાગે. ભાઈ એની પાસે પૈસા છે તો રોટલી સાથે મેવા મિષ્ટાન ખાય, એની પાસે કઈ નથી તો છાસ રોટલા ખાય, પણ ખાશે કયો? ખાવા જેવું જ ખાશે. આટલી વાત છે. સમજ્યા કે નહીં સમજ્યા? હા, દેખો હવે એ પણ આગળ જઈએ તો પડો, ત્રીજી પંક્તિ પડો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો બોલો અપૂર્વ આજો, આ બહુ સુંદર પંક્તિ છે. ક્રોસ ચેક કરવાની એક પેટર્ન હોય ને, જો ભાઈ આપણે કોઈ ડોક્ટર પાસે ગયા, દવા લીધી, હવે દવા સાચી છે કે નહીં એ કેવી રીતે માપશો? બોલે તાવ 4 ડિગ્રી હતો, દવા લીધા પછી 2 બચ્યો, મતલબ શું થયો? દવા બરાબર છે. અને 4 હતો નો 6 થઈ ગયો. સમજ્યા કે નહીં સમજ્યા? હે, હા, એમ ક્રોસ ચેક કરો ને, ક્રોસ ચેક કરો ને. તમે છોકરા છે ને, કોઈ કોઈ તમને એક્ટિવિટી કરાવી, પેલા ભણતો નહોતો, હવે થોડીક વાર બેસવા લાગ્યો, હા કામ કરે છે, કામ કરે છે, થાય છે કે નહીં? હવે આપણે આ વસ્તુ, અલ્ટિમેટ લક્ષ્ય શું છે? સ્વરૂપ લક્ષ્ય. અને બહારની પ્રવૃત્તિ આજ્ઞાધીન. હવે આજ્ઞા તો પરમાત્માની વાસ્તવિક અને પરિપૂર્ણ આજ્ઞા કઈ છે? કે પરથી પૂર્ણ રૂપેણ હટીને સ્વામાં પૂર્ણ રૂપેણ સ્થાપિત થઈ જાય. ભગવાન કે મુનિરાજ કે ગુરુદેવ કોઈ પણ પરમાં અટવાનો ઉપદેશ આપતા નથી, સ્વરૂપમાં ડટવાનો ઉપદેશ જ આપે છે. બરાબર ને? હા, પાડતા જજો. અત્યારે તો વ્યાખ્યાનમાં ડટ્યા રહેજો. 45 મિનિટ સુધી સર્વાઈવ કરો છે, બહુ સારી વાત છે. અંતિમ 15 મિનિટ ઓર કઈ વાંધો નહીં. હા ભાઈ, હા સમજો, એ પણ બહારનો વિકલ્પો છે. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. અને આ એક બહુ સુંદર પ્રયોગ છે. આ બાજુથી જો આપણે તત્વની ખોરાક લઈએ તો જીવનમાં આપણે દેખાવો જોઈએ. અને તમને શું, આખા ગામને દેખાશે. હે, હાલમાં આવે છે કે નહીં? હે, એક એક નાનકડા એક્ઝામ્પલ થી વાત કરું એટલે કેવો હોય છે તત્વની ખુમારી કેવી હોય. કે તમે એમ કહેવાય ને, તત્વનું ફૂલ અંદરમાં ખીલે ને તો બધાને ખબર પડે. અમારું એક જે છે ને, અમારે એક સ્વાધ્યાયમાં આવે છે ભાઈ, અને રેગ્યુલર આવે. પછી જો આખા બધા નોટિસ કરે. હવે એક કાકા હતા, સુધીર કાકા, મેં એમને કહી, એમાં સ્વાધ્યાયમાં આવતા આવે છે અને પછી બુકમાં લાઇબ્રેરીમાં પણ બુક લેવા આવ્યા. તો એમ વાતો બધાને ખબર છે કે એને ક્લાસમાં આવે ને બોલાવે, વાત કરે. પછી શું થયો કે એમની ચપ્પલ ચોરાઈ ગઈ, કોઈ લઈ ગયો કે પહેરી ગયો. અને એમને પૂછી એક વાર બધાને કે ભાઈ ચપ્પલ છે ક્યાં? તો પતા નહીં ક્યાંય જતી રહી હશે. તો એ કઈ કીધા વગર જતા રહ્યા. તો અમારી સાથે કામ કરે છે પટેલ છે. કેમ છે પટેલ? બોલે કે જો આ અભિષેક ભાઈ ના સ્વાધ્યાયમાં કે ક્લાસમાં ના આવ્યો હોત તો આજે ઘણું ડ્રામા કરીને જાત. એટલે આ તમે સમજો વાતને, કે એક ઓર્ડનરી વ્યક્તિ પણ તત્વની સુગંધને મહેસૂસ કરી શકે છે. એટલે તમને કંઈ બદલવાની જરૂર નથી. તમે સાચી રીતે જીવશો તો તમારા આજુબાજુવાળા લોકોને પણ ખબર પડી જશે આ કંઈ અલગ વ્યક્તિ છે. કેમ કે એનો કસાયો પ્રત્યેની પકડ નથી. અને જેને કસાયોની પકડ છે એ તત્વનો અભ્યાસી નહીં. બોલો, તમે પણ ક્યારે કોઈને મળો, પેલા દિવસ તમે શું કહેતા હતા, અહીંયાથી તમને વાત કરીને તો મુમુક્ષુપણા ઉપર કલંક લાગી ગયો, સમજે? આમ તમે આમ જૂની જે કષાયના પરિણામ મૃત થઈ ગયા છે એને જીવિત કરવાનો ઉપાય કરે એ તો શું કહેવાય, હવે દુઃખના ખનન કરે છે, દુઃખની ખેતી કરે છે. ક્યારે પણ મુમુક્ષુ હોય, કોઈની કઈ ભૂલ હોય, અરે ભાઈ આપણે બધા ભૂલેલા છીએ, પાંચો પાપોમાં પડ્યા છીએ, ચારો કષાયમાં પડ્યા છીએ, એક પણ વિષયથી દૂર નથી, આપણે બધા ભૂલથી સહિત છે, બધા જ એવા છે, હું એવો છું. એટલે કોઈ ભૂલ કરી હોય કોઈને તો ક્યારે જાણી જોઈને ભૂતની ભૂલને ઉશ્કેરાવાનું નહીં, શાંતિથી પ્રભુ. ઓહો, એ પર્યાય પતી ગઈ, એમાં એ ભૂતને વિક્રમ વેતાલની જેમ ચોંટી નહીં જવાનું, એમાં સમજ્યા કે નહીં સમજ્યા? અંતર સ્વરૂપ સ્થિરતાનો અવસર શોધો, તેનાથી ક્યારે ક્યારે મળો ને તો ભાઈ કા તો ઊંચા ચડવા વાળી વાતો કરો કા પ્રસન્નતાની વાતો કરો, બે વાતો કઈ, કા જેનાથી એ આગળ વધે, કા આગળ ના વધે તો એટલી શું રહે, સમભાવમાં રહે. આવું વસ્તુઓની પકડ ઓછી થશે, વિષયોની પકડ ઓછી થશે, કશાયોની પકડ ઓછી થશે તો સ્વરૂપની પકડ મજબૂત થશે. હા, ખ્યાલમાં આવે છે કે નહીં? એને રિવર્સ પણ કહી શકો છો કે સ્વરૂપની પકડ જેને થાય એને બાકી બધી પકડ. હા, સમજાય કે નહીં? બોલો. એ અંદર આ વિચારતા જવાનું. હું તો આ બાબતનો ઘણું આમ પ્રયાસ કરું છું, મારા ઉપર આપણે બધાને કરવું જોઈએ કે આ બધું હું સાંભળું છું, મારા જીવનમાં આ સ્વરૂપની જે શ્રીમદ ફરમાવે છે, સ્વાદ્રવ્યના ગ્રાહી ત્વરાથી થાઓ, પરદ્રવ્યનાથી ત્વરાથી છૂટો, તો એ છૂટવાનું ને પકડવાનું વેગ કેટલો વધ્યો છે. બોલો, સમજ્યા? એટલા માટે અને એ બધું ઘટતી 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 શું થાય, અંતે થાય નિજ સ્વરૂપમાં. એક ક્ષણ જે આવશે ત્યારે સોહમનો ભાવ પણ જતો રહેશે અને કયો રહી જશે, માત્ર અહમ અહમ અહમ, એટલે હું પણું હું પણું, એ હું એ હું એ હું. પેલા બહારમાં કયા સૂત્ર આપ્યા હતા, બે, ઉદાસો અહમ. આજ્ઞા પ્રવૃત્તિ માટે શું સૂત્ર આપ્યો હતો, દાસો અહમ. આ બધાથી છૂટીને પરમાત્મા પાસે ગયા તો પરમાત્મા પાસે જોઈને શું કીધું, સો અહમ, કે એવો સ્વરૂપ મારો છે. હવે પરમાત્મા પાસે ગયા, પાર્શ્વનાથ ભગવાન પાસે ગયા અને ત્યાં જઈને ભગવાનની પાસે કીધું, તુમસે લાગી લગન, તો ભગવાન આપણે કે ચલો લે લો અપની શરણ, તુમસે લાગી લગન. ભગવાન શું કહે છે, લે લો અપની શરણ. બસ, તો સોહમ થી ત્યાં પરમાત્માએ બતાવ્યો અને પરમાત્માની મુખ મુદ્રા જોઈને અહમ પણ હું પણ હું પણ નો ભાવ આવી ગયો, આવી ગઈ ને, કે નિજ સ્વરૂપમાં લી. તો બે વસ્તુ તમારી પાત્રતા નિર્ધારિત કરે અને બે વસ્તુ તમારો પુરુષાર્થ નિર્ધારિત કરે. ખ્યાલમાં આવી ગયા? પાત્રતામાં માપક કયા બે શબ્દ હતા, ઉદાસો અહમ ને દાસો અહમ, અને પુરુષાર્થ માટે કયા બે શબ્દ આવ્યા, સો અહમ અને અહમ. બરાબર, હવે જો આગળ જઈએ આપણે. બહુ બહુ સુંદર છઠ્ઠા નંબર નું પદ આવે, જરા લઈએ આપણે. હા, પંચ વિષય માં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે નમણે મનનો ક્ષોભજો, દ્રવ્ય ક્ષેત્રને काढ़ भाव प्रतिबंध बड़ो विचरवु उदयाधीन पण वित लोभ जो अपूर्व अवसर एवो। इतलू मार्मिक पद छे, इतलू मार्मिक पद छे, आम रूमाटा उभा थई जाए। आत्मानु गौरव, आत्मानी प्रतिष्ठा अहिया बतावेल छे। केवी रीते? पंच विषय मा राग द्वेष विरहितता। वस्तु व्यवस्था केवी छे? आहा, कि तमे परमात्मा ना मार्ग पर आगड़ वधो, साधना ना मार्ग पर आगड़ वधो, स्वानुभव ना मार्ग पर आगड़ वधो, तो एवो प्रशस्त पुण्य तमने बंधाय कि श्रेष्ठ मा श्रेष्ठ वस्तुओ तमने सामे थी मळे। गुरुदेव फरमावे कि ना मळे तो परमात्मा नी वात खोटी थई जाय, माने एमा जो मूंझाई गया तो मार्ग खोटो थई जशे। बोलो, आ केवी विचित्रता छे, आ अद्भुत छे, पण आज छे। जेने जगत मां कहेवाय कि चणा होय त्यारे दांत ना होय, ने दांत होय त्यारे चणा, एनो आध्यात्मिक रूप केवो होय? इच्छा होय पापी जीव ने, पण त्यां सामग्री ना होय। अने धर्मात्मा ने इच्छा ना होय तो एनी पासे सामग्री नो ढगलो होय। आपने बधा तो आम कहेवाय ना, पंचम काल मां हीन पुण्य वाला छीए, एटले एक एक इच्छा माटे लोन लेवा पड़े। बोलो, इच्छा पूर्ति कोई अपनी आ संसार मां जीवू एटले आम जो ना, इच्छा ना मार्ग एटलो आकरो छे। प्रभु प्रभुता ने गिरवी मुकी ने इच्छा ना मार्ग पर जवू पड़े। समझा कि नहीं समझा? मळे नहीं मळे, आम मळे तेम मळे, एवी तो अपनी दशा। विराधना करे ने एटला रीते। हवे शू कहे छे कि पुण्य ना उदय थी तमने आम बद्धी प्रकार नी अनुकूलता मळे, एक बात, अने पाप नो उदय थी ना पण मळे, बे बात। तो पण मळी तो राग नहीं, ना मळी तो द्वेष नहीं। जो सामग्री सामग्री मां छे, स्वभाव स्वभाव मां छे, परमार्थ थी हूँ ज्ञाता छू, ए बद्धी वस्तु मारा माटे ज्ञेय रूप छे। वस्तु मारा मा आवती नथी, मारो स्वभाव वस्तु मा जतो नथी, ए एना स्वचतुष्टय मा छे, हूँ मारा स्वचतुष्टय मा छू। अने एक नो चतुष्टय बीजा मा जाए तो जाए केवी रीते? केवी रीते जाए? जारे मारी कोई सूचना मने तमारा मोबाइल मा मुकवी होए तो एक पाथ बने ना, ब्लूटूथ नो पाथ, पेरिंग थाय। अहिया तो संबंध नामनी शक्ति ज नथी प्रभु, तो पेर थाय तो थाय क्या थी? वी ऑल आर अनपेर डिवाइस जस्ट ट्राइंग टू पेर। आवे ना ब्लूटूथ मा पेयर ने अनपेयर, तो आपने केवा छे? अनपेयर डिवाइस छे, क्योंकि आपना अंदर मा संबंध नामनी शक्ति ज नथी प्रभु। ख्याल मा आवे छे? हवे लैंडलाइन ना फोन थी तमे डेटा ट्रांसफर करवानी कोशिश करो, लैंडलाइन थी बीजा लैंडलाइन में, अने पछी मोबाइल थी तो जतो रहे छे, आथी केम जतो नथी? मोबाइल मा पाथ बन्यो छे, लैंडलाइन मा पाथ नथी। आपने केवा छीए? ब्लूटूथ तो पाथ ज नथी, क्या थी थाय? हवे मुद्दा कि जारे वस्तु छे ज नहीं तो पछी एमा रागदेश करीने शू? भरे करे तालिबान पाकिस्तान ऊपर हमलो मारो शू? समझ्या? भले करे, चाले छे ने अत्यारे टू रन द लाइन ऊपर, एलओसी ઉપર થશે ત્યારે જોઈ લઈશું। સમજાય કે નહીં સમજાય? એટલે આ જ્ઞાની જ્ઞાનના અગ્નિને રાગ દ્વેષનો કારણ બનાવતા નહીં। સમજો જરા વસ્તુને. મુનિરાજો માટે પાંચ ઇન્દ્રિયના વિષય હોતા જ નથી, જ્ઞાનના જ્ઞેય હોય છે. જ્ઞાની માટે હજી રાગ છે તો જ્ઞાનના જ્ઞેય માત્ર હોતા નથી, એને તત્ સમયે થોડુંક એમના રાગ દે સુખ દુઃખ પણ થાય છે. એવો નથી કે નથી થતો. સંકિતીને સારો ભોજન મળે કેવો લાગે બોલે સરસ એવું જ કે છે, અને એમાં કહેવાથી એનો સમ્યક ચૂકી જતો નથી. તો જ્ઞાનીના વિષય એક ક્ષણના વિષય માત્ર હોય છે, મુનિરાજોના વિષય જ્ઞાનના જ્ઞેય માત્ર હોય છે, અને અજ્ઞાનીના વિષય નથી હોતા વ્યસન હોય છે. ફરીથી ધ્યાનથી સાંભળજો. મુનિરાજને આમ મહાવીર સ્વામી પહેલો આહાર ક્યાં થયો? નહીં પહેલો ચંદન વાલન ત્યાં બીજો થયો, એ જ કથાનો આવે. પહેલો રાજા કુલના ત્યાં થયો અને ત્યાં શું મળ્યો? ખીર મળી. પછી બે ત્રણ દિવસ કે સાત આઠ દિવસનો ઉપવાસ, કેટલા દિવસનો ઉપવાસ થયો હતો? આઠ દસ દિવસ. પછી ચંદન વાળાના ત્યાં થયો, ત્યાં શું મળ્યા? કોદો, જંગલી કોદો, આમ જંગલી અન્ન. હવે મહાવીર ભગવાનને શું થતો હશે? આપણે વિચારવું જોઈએ ને, આઠ દિવસનો ઉપવાસ ને આવું હે? એટલે એક દિવસ ખીર અને બીજો ઉપવાસ. અરે કેવી કેવી વાત આવે. એક બાજુ કોઈ ચંદન નો લેપ કરે અને બીજા હાથને કોઈ ફરસાથી કાપે, બંને પ્રત્યે સમભાવ. આ જૈન ધર્મ નું આમ રોમાંચ આવે કે આવું પણ થઈ શકે છે, આવું પણ થઈ. અહીંયા આપણે નાની નાની વાતમાં સળગી જઈએ. જો મેં જય જીરંદ કરી એને મને જવાબ નહીં આપ્યો, હવે હું જય જીરંદ નહીં કરીશ. હું એના છોકરાના દસમાના એક્ઝામમાં ચોકલેટ આપવા ગયો હતો, એ નહીં આવ્યો. એ માંદો પડ્યો હતો ને, તમે ટિફિન લઈને ગયો હતો, એમને ખબર નહીં પૂછી મારી. હવે જો કેટલા હિસાબ કિતાબ ચાલવાના આપણા. એક જ વસ્તુ સમજવાની, મેં જે કઈ મારા નિમિત્તથી થયો એ એનો પુણ્યનો ઉદય હતો, અને મને જે મળે છે એ મારા પાપનો ઉદય. વાત ખતમ. એટલે મેં કઈ સારું કર્યો એમ નથી, અને એ કઈ ખોટું કરે છે એમ પણ નથી. સમાધાન કરો ના ભાઈ. સારું કરે તો કઈ વાંધો નહીં, ઠીક છે સારું કર્યો ભાઈ, નહીં કર્યો તો કઈ વાંધો નહીં. થાય કે નહીં થઈ શકે આવું? આ તત્વ નો ઉઘાડ થાય ને, આ મૂળની જમીનને ફાડીને જયારે તત્વ જ્ઞાન નો બીજ અંકુરિત થાય ત્યારે જીવનમાં આવી શીતલતા આવે છે. સમજ્યા કે નહીં સમજ્યા? હે તો મુનિરાજ માટે જ્ઞાન નો જ્ઞેય હોય, સંકિતિ કેવો હોય? સહેજ હોય. હજી એને ભૂમિકા અનુસાર રાગ છે તો એક ક્ષણ માટે સારું ખોટું પણ લાગે, એની વાંધો નથી. પણ અજ્ઞાની માટે કેવો થઈ જાય છે? વિષય રહેતા જ નથી, એને વ્યસન થઈ જાય. એના વગર ચાલે નહીં. પછી એક વસ્તુનો રાગનો સંસ્કાર બની જાય. એટલા માટે અહીંયા શું કીધું? પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. પંચ પ્રમાદે, પાંચ પ્રકારનો પ્રમાદ કયો હોય બોલો? ચલા હા બહુ બોલો જરા, હજી બોલો બહુ સારા. પાંચ ઇન્દ્રિયના વિષય એ આમ અહીંયા અભેદ વિવક્ષાથી આપણે લઈએ. ઇન્દ્રિય વિષય, વિકથા, કષાય, નિદ્રા અને પ્રણય એટલે સ્નેહ. બરાબર. આપણે કોક દિવસ ઊંઘ ના થઈ હોય તો અંદરમાં કેટલો ક્ષોભ થાય? હે બતાવો, રાત આખી રાત ઊંઘ નહીં આવી. આખી આવે, જો આપણે કોઈ પોતાના રોગને લીધે ઊંઘ ના આવે તો શું કરીએ? આમ અંદરમાં જલભૂન કરે, અને કોઈ બીજાના કારણે ન આવે તો પછી સીધી ફાયરિંગ જ હોય. ઘણી વખત એવું હોય છે કે આપણે આપણી અક્ષમતાને લીધે, માંદગીને લીધે રાતે ઊંઘ ના આવી હોય ત્યારે આપણે વિક્ટિમ સમજી જઈએ. પણ જેમ કોઈ સામેવાળાના કારણથી થાય ના તો એકદમ વાયલેન્ટ થઈ જઈએ. તારા લીધે મારું બગડ્યો, તે રાતે દોઢ વાગે ફોન કરાય, આટલો સેન્સ નથી. अरे अहियां शू कहे पंच प्रमाद एटले निद्रा पण प्रमाद छे ना, तो ए प्रमाद ना थाय तो मन ने क्षोभ नहीं छे, नहीं थयो भाई कई वांधो नहीं। आपना मुनियाज, अरे मुनियाज नी शू बात करिए, चौथो गुणिस्थान वर्ती पांचमा गुणिस्थान वर्ती जारे प्रोषद उपवास करे छे तो 36-36 कलाक सुधी स्मशान मा एक जग्या निद्रा आदि नो त्याग करीने उभो रहे छे। आ कोई मुनि नी वात ज नथी भाई, सांभळजो। हा सुदर्शन शेठ शू करी रह्या था, ए 36-36 कलाक नो एक हिस्सा निद्रा वगर पुरुष पुरुषाशुद्धि उपाय मा कहे छे कि साचा प्रोषद उपवास मा निद्रा होती नथी। अने डुप्लीकेट उपवास करे ने पहला रोजे 12 वागे ऊंघता होय ने तो उपवास ना दिवसे 8 वागे ऊंघी जाए, केम वधारे जागी तो वधारे भूख लागे ने, एटले आम 12 वागे ऊंघतो होय पहला शू करे 8 वागे, 8 वागे जईशु 8:30 સુધી સુઈ જઈશું, વધારે જાગીશું તો વધારે ભૂખ, એટલે એનો ઉપાય સાધના માટે નથી હોતો। ત્યાં એમ લાગે છે પુરુષોત્તમ ઉપવાસમાં કે સસ આત્માના ચિંતન પૂર્વક નિદ્રા વ્યતીત કરે, રાત્રિ વ્યતીત કરે। હવે ક્યાં એ પોસા પોસા કરે, ક્યાં મેલ પડવાનો પોહા પોહા કરીને? આ ગુરુદેવ કહેતા ને અપાસ, આ ખરેખર અપાસ જ કરે, ઉપવાસ ના કરે, સમજ્યા? આમ સ્નેહ, આમ ઘણી વખત આપણે એમ થાય ફેમિલી રિલેશનમાં આપણે થઈએ ને કે ભાઈ અમે શું ઈચ્છીએ છીએ બહેનો, કે ભાઈ હવે પોતાના પતિનો પ્રેમ તો મળવું જોઈએ ના, સંતાનોનો પ્રેમ તો મળવું જોઈએ ના, મા બાપનો પ્રેમ તો મળવું જોઈએ। અરે પ્રેમ પ્રમાદ છે, આગરી વાત લાગેલો બોલે અમે તો જેન્યુઇન વાત કરીએ છીએ, આ તો હોવું જોઈએ ને, આ તો હોવું જ હોવું જોઈએ, આપણો આગ્રહ છે, આપણી માન્યતા છે, મળશે કે નહીં મળે આ યોગ્યતા છે, વિકલ્પોથી યોગ્યતા બદલાતી નથી। અંજનાને પણ હતું ને કે મળે, પણ વિયોગ થયો ને 22 વર્ષનો, અનંગ ધરાને હતો કે મળે પણ થયો ને વિયોગ, આમ પડો તો મળવું જોઈએ આ આપણી ભાવના છે, પણ મળશે કે નહીં મળશે આ યોગ્યતા છે ભાઈ, તો કદાચ ના મળે તો ક્ષોભ નહીં કરવાનો, સમજ્યા? સમજ્યા કે નહીં સમજ્યા? આટલું સમજી જાઓ તો જીવન કેવો સરળ થઈ જાય ભાઈ। આ બધા જે ઇમોશનલ ખેંચતાણ ચાલે છે કેમ ચાલે છે? આવું તો હોવું જ જોઈએ ના, આવું તો હોવું જ જોઈએ ના, અરે શું હોવું જોઈએ? કાંઈ હોવું ના જોઈએ, કાંઈ હોય તો હોય, પુણ્યનો ઉદય સહેજ સ્વીકાર, ના હોય તો કંઈ વાંધો નહીં, હું પોતે જ પૂર્ણ છું। માર્ગ હોય તો ઉદ્યમ કરવાનું, ના દેખાતો હોય તો ઉદ્વેગ નહીં કરવાના, સમજ્યા? ફરીથી, માર્ગ દેખાતો હોય તો ઉદ્યમ કરો, ના દેખાતો હોય તો ઉદ્વેગ ના કરો, સમજ્યા કે નહીં? આ પૂરો અવસર આની વાત કરે છે। ચલો આગળની કાલે કરીશું।
અહો અહો શ્રી સદ